એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજની આ જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે જૂથો અને તેમની જે સામૂહિક નિર્ણય શક્તિ છે ને એના વિશેની આપણી જે સામાન્ય સમજ છે એને ખરેખર પડકારે છે.
બિલકુલ, આપણે જેમ્સ સુરોવિયેકી દ્વારા લખાયેલ પુસ્તક છે ધ વિઝડમ ઓફ ક્રાઉડ્સ, એટલે કે ટોળાની સામૂહિક બુદ્ધિ, એના વિશે વાત કરીશું. આ પુસ્તક છે ને એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડો જેને કહેવાય ને વિવાદાસ્પદ વિચાર રજૂ કરે છે.
કઈ રીતે?
એ કહે છે કે અમુક ચોક્કસ સંજોગોમાં સામાન્ય લોકોનું જૂથ એટલે કે ટોળું કોઈ એક નિષ્ણાત વ્યક્તિ કરતાં પણ વધુ સમજદાર કે બુદ્ધિશાળી સાબિત થઈ શકે છે.
ઓહ, આ તો ખરેખર નવાઈ લાગે એવી વાત છે. અને આ વિચાર આજના સમયમાં તો બહુ જ પ્રસ્તુત લાગે છે. નહીં,
સાચી વાત છે.
આપણે એ લગભગ દરેક ક્ષેત્રમાં ધંધો હોય, સરકાર હોય કે પછી સમાજના કોઈ પણ નિર્ણયો હોય, કેટલું બધું નિષ્ણાતો પર આધાર રાખીએ છીએ.
હા, એકદમ.
પણ આ પુસ્તક કહે છે કે કદાચ આપણે આ ટોળાની શક્તિને ઓછી આંકી રહ્યા છીએ. મતલબ ટોળું નિષ્ણાત કરતાં સ્માર્ટ હોઈ શકે એવું કહેવું જ બહુ ધ્યાન ખેંચે તેવું છે.
ચોક્કસ. અને જુઓ, પુસ્તક ખાલી આ દાવો કરીને અટકી નથી જતું. એ ઊંડાણમાં જઈને સમજાવે છે કે આ સામૂહિક બુદ્ધિ ખરેખર કેવી રીતે કામ કરે છે, કઈ પરિસ્થિતિઓમાં એ શ્રેષ્ઠ પરિણામ આપે છે અને ક્યારે એ નિષ્ફળ જાય છે. કારણ કે એવું નથી કે એ હંમેશા કામ કરે જ.
એટલે એ કોઈ જાદુઈ લાકડી નથી.
ના, બિલકુલ નહીં. અમુક ચોક્કસ પરિબળોનું પરિણામ છે અને આ પરિબળોને સમજવા અને તેનો વ્યવહારમાં ઉપયોગ કેવી રીતે કરવો એ જ આ પુસ્તકનો મુખ્ય હેતુ છે એમ કહી શકાય.
તો આટલો રસપ્રદ વિચાર આપનાર લેખક જેમ્સ સુરોવિયેકી, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ અને એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો ગણાય છે?
જેમ્સ સુરોવિયેકી છે ને એ મુખ્યત્વે એક પત્રકાર છે, કોઈ શૈક્ષણિક સંશોધક નથી.
ઓ, પત્રકાર.
હા, અને તેઓ લગભગ 20 વર્ષ સુધી પેલું પ્રખ્યાત ધ ન્યૂ યોર્કર મેગેઝિન છે ને એના માટે લખતા રહ્યા. ત્યાં એમની બિઝનેસ અને ફાઇનાન્સ પર એક કોલમ આવતી, ધ ફાઇનાન્શિયલ પેજ. એ બહુ જ લોકપ્રિય હતી. અને આ જે એમની પત્રકારત્વની પૃષ્ઠભૂમિ છે ને એ જ એમની લેખન શૈલી અને અભિગમને ખાસ બનાવે છે.
એટલે કે તેઓ શૈક્ષણિક જગતની બહારના છે એ બાબત એમના લખાણને કેવી રીતે અસર કરે છે, કંઈક અલગ બનાવે છે.
હા, જુઓ, તેઓ કોઈ નવી થિયરી નથી રજૂ કરી રહ્યા, પણ એમની કુશળતા એ છે કે તેઓ અલગ અલગ ક્ષેત્રો જેમ કે અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજનીતિ વિજ્ઞાન, ઇતિહાસ અને જીવવિજ્ઞાન પણ, આ બધામાંથી જટિલ શૈક્ષણિક સંશોધનો અને વિચારો શોધી કાઢે છે અને પછી એમને અત્યંત સરળ, રસપ્રદ અને સામાન્ય વાચકને પણ સમજાય ને એવી ભાષામાં રજૂ કરે છે. તેઓ શું કરે છે કે આ ગાઢ વિચારોને વાસ્તવિક દુનિયાના ઉદાહરણો અને એકદમ આકર્ષક કથાઓ સાથે વણી લે છે.
અચ્છા, એટલે એક પ્રકારના ક્યુરેટર કે સિન્થેસાઇઝર જેવું કામ કરે છે. મતલબ જુદા જુદા ક્ષેત્રોના વિચારોને જોડીને એક મોટી તસવીર રજૂ કરે છે.
ઇંગ્લેન્ડના એક ગામઠી મેળામાં બળદના વજનના અનુમાનથી શરૂ કરે છે વાત.
હા,
અને ત્યાંથી સીધા સીઆઈએની ગુપ્તચર નિષ્ફળતાઓ પર જાય છે. પછી શેરબજારના ઉતાર ચડાવ, ઓનલાઈન જ્ઞાનકોશ વિકિપીડિયા કેવી રીતે બન્યો કે પછી લિનક્સ જેવા ઓપન સોર્સ સોફ્ટવેરનો વિકાસ. આ બધા મુદ્દાઓ દેખીતી રીતે કેટલા અલગ લાગે,
ખરું ને? ક્યાં મેળો ને ક્યાં સીઆઈએ.
હા, પણ સુરોવિયેકી આ બધાને એક સાથે લાવીને બતાવે છે કે આ બધાની પાછળ સામૂહિક બુદ્ધિના સરખા સિદ્ધાંતો જ કામ કરી રહ્યા છે. અને આ જે બહોળો ફલક છે અને એકદમ સરળ શૈલી છે એના કારણે જ ધ વિઝડમ ઓફ ક્રાઉડ્સ પોપ્યુલર સોશિયલ સાયન્સની દુનિયામાં એક સીમાચિહ્નરૂપ પુસ્તક બની ગયું છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ધ વિઝડમ ઓફ ક્રાઉડ્સ, ટોળાની સામૂહિક બુદ્ધિ, આ ખ્યાલનો મૂળભૂત અર્થ શું સમજવો? પુસ્તક ખરેખર કહેવા શું માંગે છે?
જુઓ, પુસ્તકનો કેન્દ્રીય વિચાર એનો હાર્દ એમ છે કે જો અમુક ચોક્કસ શરતો પૂરી થતી હોય તો લોકોનો મોટો અને ખાસ તો વિવિધતા સભર સમૂહ.
હા, વિવિધતા સભર.
હા, એ કોઈ એક અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ કે પછી નિષ્ણાતોના નાના જૂથ કરતાં પણ વધુ સ્માર્ટ નિર્ણયો લઈ શકે છે. એટલું જ નહીં, વધુ સચોટ આગાહીઓ કરી શકે છે અને વધુ જટિલ સમસ્યાઓ ઉકેલી શકે છે. આ વાત થોડી અવિશ્વસનીય લાગે, પણ સુરોવ્યકી દલીલ કરે છે કે અશક્ય છે.
આ તો ખરેખર પરંપરાગત માન્યતાઓથી સાવ ઉલટો થયો. આપણે તો હંમેશા એમ જ માનીએ છીએ કે ભીડ તો મૂર્ખ હોય છે, ટોળું તો ગાડર્યો પ્રવાહ હોય છે, નિર્ણયો તો નિષ્ણાતોએ જ લેવા જોઈએ. આ પુસ્તક તો આખી ધારણાને જ પલટાવી નાખે છે.
હા, બરાબર. તે પરંપરાગત નિષ્ણાત સંચાલિત મોડેલને સીધો પડકારે છે. સુરોવ્યકી કહે છે કે આ કોઈ જાદુ નથી, પણ ગણિત અને સંભાવનાનું સીધું પરિણામ છે.
ઓ, ગણિત!
હા, જ્યારે ઘણા બધા લોકો સ્વતંત્ર રીતે વિચારે છે અને તેમના મંતવ્યો કે અનુમાનોને ભેગા કરવામાં આવે છે, ત્યારે દરેક વ્યક્તિની જે નાની મોટી ભૂલો હોય કે એમના જે પૂર્વગ્રહો હોય, એ એકબીજાને સરભર કરી દે છે, કેન્સલ આઉટ કરી દે છે.
અચ્છા!
એટલે પરિણામે જે સામૂહિક નિર્ણય કે સરેરાશ અંદાજ બહાર આવે છે, તે નવાઈ લાગે એટલો સચોટ હોય છે.
પણ અહીં તમે ચોક્કસ શરતો પર બહુ ભાર મૂક્યો. એ કઈ શરતો છે? શું દરેક ટોળું બુદ્ધિશાળી હોય છે કે પછી અમુક જ?
ના ના, બિલકુલ નહીં. અને આજ પુસ્તકનો સૌથી મહત્વનો ભાગ છે. સુરોવ્યકી એકદમ સ્પષ્ટ કરે છે કે ટોળાની બુદ્ધિ આપોઆપ નથી ઉદ્ભવતી, એમને એમ નથી આવી જતી. તે ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે ચાર મુખ્ય શરતો સંતોષાય. આ ચાર શરતો બરાબર સમજવા જેવી છે.
કઈ ચાર શરતો?
પહેલી, મંતવ્યોની વિવિધતા, ડાયવર્સિટી ઓફ ઓપિનિયન. એટલે કે જૂથમાં લોકો અલગ અલગ દ્રષ્ટિકોણ, અલગ અનુભવો અને અલગ માહિતી ધરાવતા હોવા જોઈએ. જો બધા એક સરખું જ વિચારતા હોય તો પછી સામૂહિક બુદ્ધિનો લાભ ના મળે.
બરાબર. બીજું,
સભ્યોની સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ ઓફ મેમ્બર્સ. લોકોએ પોતાના મંતવ્યો બીજાના પ્રભાવમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે બનાવવા જોઈએ. જો લોકો એકબીજાની નકલ કરવા લાગે, જેને ટોળાશાહી કહેવાય, તો ભૂલો વધતી જાય છે, ઓછી નથી થતી.
ત્રીજું
છે વિકેન્દ્રીકરણ. એટલે કે જ્ઞાન અને નિર્ણય લેવાની શક્તિ કોઈ એક કેન્દ્રમાં કે વ્યક્તિ પાસે જમા થયેલી ન હોવી જોઈએ, પણ વહેંચાયેલી હોવી જોઈએ. સ્થાનિક અને વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ.
અને ચોથી શરત?
ચોથી અને એટલી જ મહત્વની, એકત્રીકરણ માટે યોગ્ય પ્રણાલી. એટલે કે આ બધા લોકોના જે વ્યક્તિગત મંતવ્યો છે, એમને ભેગા કરીને એક સામૂહિક નિર્ણયમાં ફેરવવાની કોઈ અસરકારક રીત, કોઈ પદ્ધતિ હોવી જોઈએ. પછી તે મતદાન હોય, બજાર હોય, સરેરાશ કાઢવી હોય કે કોઈ ટેકનોલોજી પ્લેટફોર્મ હોય.
સમજાયું. એટલે આ ચાર પાયાના સ્તંભો થયા: વિવિધતા, સ્વતંત્રતા, વિકેન્દ્રીકરણ અને એકત્રીકરણ. અને પુસ્તક આ સિદ્ધાંતોના આધારે કયા પ્રકારની સમસ્યાઓનું વિશ્લેષણ કરે છે?
પુસ્તક મુખ્યત્વે ત્રણ પ્રકારની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેને જૂથો સફળતાપૂર્વક ઉકેલી શકે છે જો આ શરતો સંતોષાય તો.
કઈ ત્રણ?
પહેલી છે જ્ઞાનાત્મક સમસ્યાઓ. આ એવી સમસ્યાઓ છે જેનો એક ચોક્કસ સાચો જવાબ હોય છે. જેમ કે કોઈ વસ્તુનું વજન કેટલું છે, અથવા આવતીકાલે તાપમાન કેટલું રહેશે, કે ચૂંટણી કોણ જીતશે.
બરાબર, જેમાં જવાબ શોધી શકાય.
હા. બીજી છે સંકલન સમસ્યાઓ. અહીં ધ્યેય સાચો જવાબ શોધવાનો નથી, પણ લોકોએ એકબીજા સાથે કેવી રીતે તાલમેલ બેસાડવો તે છે. ઘણીવાર સ્પષ્ટ વાતચીત કર્યા વગર જ, જેમ કે ટ્રાફિકમાં વાહન ચલાવવું અથવા બજારમાં ભાવ કેવી રીતે નક્કી થાય.
સંકલન. અને ત્રીજી?
ત્રીજી છે સહકાર સમસ્યાઓ. આ સૌથી પડકારજનક છે. આમાં લોકોને પોતાના સ્વાર્થને બાજુ પર મૂકીને સામૂહિક ભલા માટે, ગ્રુપના સારા માટે કામ કરવા કેવી રીતે પ્રેરિત કરવા તે આવે છે. જેમ કે કર ભરવો કે પર્યાવરણનું રક્ષણ કરવું.
અચ્છા.
એટલે પુસ્તકનો ઉદ્દેશ આ સિદ્ધાંતોને સમજીને વ્યવસાયમાં, સરકારમાં અને આપણા રોજિંદા જીવનમાં પણ વધુ સારા નિર્ણયો લેવા માટે આ સામૂહિક બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની એક રૂપરેખા આપવાનો છે.
ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ, કેટલાક રસપ્રદ ઉદાહરણો અને ખ્યાલોને વધુ વિગતે જોઈએ. શરૂઆત પેલી પ્રખ્યાત વાર્તાથી જ કરીએ, જેને કદાચ આખા પુસ્તક માટે પ્રેરણા પૂરી પાડી. પેલો બળદ અને મેળાનો કિસ્સો, એ શું હતું બરાબર?
હા, એ ખરેખર અદ્ભુત વાર્તા છે. વાત છે 1906ની. ઇંગ્લેન્ડના પ્લિમથ શહેરમાં એક મોટો પશુ મેળો ભરાયો હતો, અને ત્યાં તે સમયના જાણીતા આંકડાશાસ્ત્રી અને વૈજ્ઞાનિક સર ફ્રાન્સિસ ગાલ્ટન પણ હાજર હતા.
ગાલ્ટન.
મેળામાં એક હરીફાઈ ચાલી રહી હતી, એક મોટો બળદ ઊભો હતો અને હરીફાઈ એ હતી કે એને કાપ્યા પછી એનું વજન કેટલું થશે એનો અંદાજ લગાવવાનો. લગભગ 800 લોકોએ, જેમાં ખેડૂતો હતા, કસાઈઓ હતા, સામાન્ય શહેરીજનો પણ હતા, બધાએ પોતપોતાના અંદાજ એક ચિઠ્ઠી પર લખીને જમા કરાવ્યા.
800 લોકો? અને ગાલ્ટન, જે પોતે તો ઉચ્ચ વર્ગના બુદ્ધિજીવી હતા અને સામાન્ય લોકોની બુદ્ધિ વિશે, જેને કહેવાય ને, બહુ સારા મંતવ્યો નહોતા ધરાવતા, એમને શું લાગ્યું આ જોઈને?
એમને તો પૂરો વિશ્વાસ હતો કે આ ટોળાનું જે સરેરાશ અંદાજ આવશે ને, એ તો સાવ ખોટો જ હશે. એ માનતા હતા કે ખાલી નિષ્ણાતો જ સાચો અંદાજ લગાવી શકે. એમણે તો વિચાર્યું કે આ ડેટાનો ઉપયોગ કરીને હું સાબિત કરી દઈશ કે સામાન્ય લોકોના સામૂહિક નિર્ણયો કેટલા બધા ભૂલ ભરેલા હોય છે.
ઓહ, એમણે તો આને એક પ્રયોગ તરીકે લીધું, પણ પછી થયું શું? પરિણામ શું આવ્યું?
પરિણામ ખરેખર ચોંકાવનારું આવ્યું. ગાલ્ટને પહેલા બધા 800 અંદાજો એકઠા કર્યા અને એમની સરેરાશ કાઢી. ખરેખર તો એમણે મધ્યક મીડિયન ગણ્યો હતો, પણ પુસ્તક ઘણીવાર સરેરાશ મીનનો ઉલ્લેખ કરે છે, એટલે આપણે સરેરાશ કહીએ. અને આજે સામૂહિક અંદાજ આવ્યો એ હતો 1197 પાઉન્ડ.
1197 પાઉન્ડ. અને બળદનું સાચું વજન?
સાચું વજન નીકળ્યું 1198 પાઉન્ડ.
શું વાત છે, ખાલી 1 પાઉન્ડનો ફરક. 800 લોકોના અંદાજની સરેરાશ આટલી સચોટ, આ તો લગભગ પરફેક્ટ કહેવાય. અને ત્યાં જે નિષ્ણાતાઓ હાજર હશે એમના કરતા પણ સારું.
હા, એ દિવસે ત્યાં હાજર કોઈપણ વ્યક્તિગત નિષ્ણાત, જેમ કે અનુભવી કસાઈઓ જે વર્ષોથી આ કામ કરતા હતા, એમના અંદાજ કરતા પણ આ સામૂહિક અંદાજ વધુ સચોટ હતો. ગોલ્ટન પોતે આશ્ચર્યચકિત થઈ ગયા. એમને પોતાના લોકશાહી વિરોધી અને સામાન્ય જનતાની બુદ્ધિ વિશેના પૂર્વગ્રહો પર પુનર્વિચાર કરવાની ફરજ પડી. આ નાનકડી ઘટના જ ધ વિઝડમ ઓફ ક્રાઉડ્સનો પાયો બની. એ બતાવે છે કે જો લોકો સ્વતંત્ર રીતે વિચારે અને તેમના વિચારોને યોગ્ય રીતે ભેગા કરવામાં આવે તો કેવા અકલ્પનીય પરિણામો મળી શકે છે.
આ તો ખરેખર વિચારવા જેવું ઉદાહરણ છે. હવે પેલી 3 પ્રકારની સમસ્યાઓ પર પાછા ફરીએ. પહેલી હતી જ્ઞાનાત્મક, કોગ્નિશન સમસ્યાઓ, જેનો એક સાચો જવાબ હોય. આમાં ટોળાની બુદ્ધિ કેવી રીતે કામ કરે છે ફરીથી થોડું સ્પષ્ટ કરશો?
હા, અહીં મુખ્ય સિદ્ધાંત છે માહિતીનું એકત્રીકરણ. એવું વિચારો કે દરેક વ્યક્તિ પાસે કદાચ પૂરી માહિતી નથી, કદાચ થોડી ભૂળ ભરેલી માહિતી છે, પણ દરેક પાસે માહિતીનો એક નાનો અનોખો ટુકડો છે જે બીજા પાસે નથી.
દરેક પાસે થોડુંક અલગ જ્ઞાન.
બરાબર. હવે જ્યારે તમે સેંકડો કે હજારો લોકોના આવા સ્વતંત્ર અંદાજો કે મંતવ્યો લો અને એમની સરેરાશ કાઢો, ત્યારે શું થાય છે કે વ્યક્તિગત ભૂલો અને પૂર્વગ્રહો એકબીજાને રદ કરી નાખે છે. એકની ભૂલ બીજાની ભૂલથી સરભર થઈ જાય, એટલે જે બાકી રહે છે તે છે સામૂહિક જ્ઞાન, જે સત્યની ખૂબ નજીક હોય છે.
આના બીજા કોઈ જાણીતા ઉદાહરણો પુસ્તકમાં છે જે આ વાતને વધુ સ્પષ્ટ કરે?
ઘણા છે. એકદમ સાદું ઉદાહરણ, વર્ગખંડમાં શિક્ષક કાચની બરણીમાં જેલી બીન્સ ભરીને વિદ્યાર્થીઓને પૂછે કે આમાં કેટલી બીન્સ હશે. લગભગ હંમેશા બધા વિદ્યાર્થીઓના અંદાજોની સરેરાશ કાઢો ને તો એ વાસ્તવિક સંખ્યાની ખૂબ નજીક હોય છે, ભલે કોઈ એક વિદ્યાર્થીનો અંદાજ સાચો ના હોય.
હા, આ તો જાણીતો પ્રયોગ છે.
પછી પેલો ટીવી શો હુ વોન્ટ્સ ટુ બી અ મિલિયનિયર, એમાં આસ્ક ધ ઓડિયન્સ લાઇફલાઇન, યાદ છે?
હા, બિલકુલ.
એ 90% થી વધુ વખત સાચો જવાબ આપે છે. કેમ? કારણ કે તે સેંકડો લોકોના ભેગા જ્ઞાનનો ઉપયોગ કરે છે. અને એક વધુ ગંભીર ઉદાહરણ છે. 1968માં અમેરિકાની એક સબમરીન યુએસએસ સ્કોર્પિયન ગુમ થઈ ગઈ હતી.
ઓહ.
નેવી એને શોધી નહોતી શકતી. ત્યારે જ્હોન ક્રેવન નામના એક અધિકારીએ શું કર્યું, એમણે અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો, ગણિતશાસ્ત્રીઓ, સબમરીન એક્સપર્ટ, બચાવ કાર્યના જાણકાર, એ બધા પાસેથી સ્વતંત્ર રીતે અનુમાનો મંગાવ્યા કે સબમરીન ક્યાં હોઈ શકે. અને પછી એ બધા અનુમાનોને એક ખાસ બેઝિયન પદ્ધતિથી ભેગા કરીને સબમરીનનું સૌથી સંભવિત સ્થાન નક્કી કર્યું. અને શું માનો છો, સબમરીન બરાબર ત્યાં જ મળી આવી.
અદ્ભુત. આ તો ખરેખર પાવરફુલ છે. હવે બીજી સમસ્યા, સંકલન, કોઓર્ડિનેશન સમસ્યાઓ. અહીં લોકોએ એકબીજા સાથે તાલમેલ કેવી રીતે બેસાડવો તે મુખ્ય છે. આમાં ટોળાની બુદ્ધિ શું ભૂમિકા ભજવે છે?
અહીં છે ને, ટોળું કોઈ એક નિર્ણય નથી લેતું, પણ સભ્યો એકબીજાના વર્તનની અપેક્ષા રાખે છે અને તેના પર પ્રતિક્રિયા આપે છે, અને એમાંથી આપોઆપ એક વ્યવસ્થા ઊભી થાય છે. જેમ કે તમે અમદાવાદ જેવા ભીડવાળા રસ્તા પર ચાલો છો, ફૂટપાથ પર કેટલાય લોકો સામસામાં આવતા જતા હોય, કોઈ નિયમો લખેલા નથી હોતા કે ડાબે ચાલવું કે જમણે.
હા, છતાં આપણે અથડાયા વગર નીકળી જઈએ છીએ મોટે ભાગે.
બરાબર. દરેક વ્યક્તિ બીજા શું કરશે એનો અંદાજ લગાવીને પોતાની ગતિ અને દિશા સહેજ સહેજ બદલે છે, અને એમાંથી એક સામૂહિક પ્રવાહ રચાય છે. કોઈ ઉપરથી કંટ્રોલ નથી કરતું.
એટલે કે અહીં કોઈ કેન્દ્રીય નિયંત્રણ નથી, પણ સ્વયં સંગઠન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન છે. શું બજાર ભાવો આનું ઉદાહરણ ગણી શકાય?
બરાબર પકડ્યું. બજાર ભાવો એ સંકલનનું ક્લાસિક ઉદાહરણ છે. કોઈ એક વ્યક્તિ કે સરકાર નક્કી નથી કરતી કે ડુંગળીનો ભાવ આજે શું હોવો જોઈએ. લાખો ખરીદદારો અને વેચાણકર્તાઓ પોતપોતાની જરૂરિયાત, માલની ઉપલબ્ધતા, ભવિષ્યની અપેક્ષાઓ આ બધાના આધારે સોદા કરે છે, અને તેમાંથી એક સામૂહિક ભાવ ઉભરી આવે છે જે માંગ અને પુરવઠાનું સંકલન કરે છે, તાલમેલ બેસાડે છે. એ જ રીતે ટેકનોલોજીમાં કયું સ્ટાન્ડર્ડ ચાલશે, જેમ કે પહેલા VHS કે બીટામેક્સ, અથવા રસ્તા પર ટ્રાફિકનો પ્રવાહ કેવી રીતે ગોઠવાય છે, આ બધા સંકલનના ઉદાહરણો છે. લોકો સ્પષ્ટ વાતચીત વગર પણ એકબીજા સાથે ગોઠવાઈ જાય છે.
અને ત્રીજો પ્રકાર, સહકાર, કોઓપરેશન. આ સૌથી મુશ્કેલ લાગે છે મને, કારણ કે આમાં તો લોકોએ પોતાના ટૂંકા ગાળાના ફાયદાને જતો કરવો પડે છે જૂથના લાંબા ગાળાના હિત માટે, જેમ કે પર્યાવરણનું રક્ષણ કરવું કે કર ભરવો.
હા, આ ખરેખર જ જટિલ છે, અને અહીંયા માત્ર ગણિત કે માહિતી નથી, પણ માનવ સ્વભાવ, વિશ્વાસ, સામાજિક નિયમો આ બધું આવે છે. જેમ કે શા માટે લોકો કર ભરે છે જ્યારે તેઓ ચોરી કરીને કદાચ બચી પણ શકે? શા માટે લોકો લાઇનમાં ઊભા રહે છે? શા માટે ગામડાઓમાં લોકો સાર્વજનિક તળાવો કે જંગલની જાળવણી કરે છે?
હા, આ પ્રશ્નો તો છે જ.
સુરુવ્યકી કહે છે કે આનો આધાર માત્ર કાયદાનો ડર નથી, એનાથી વધુ મહત્વનું છે પરસ્પર વિશ્વાસ. મને વિશ્વાસ હોવો જોઈએ કે જો હું નિયમ પાળીશ તો બીજા પણ પાળશે.
એટલે કે સમાજમાં એક પ્રકારનો ભરોસો, ટ્રસ્ટ હોવો જોઈએ.
બરાબર. અને જો કોઈ નિયમ તોડે તો એને કંઈક સજા મળવી જોઈએ, અથવા ઓછામાં ઓછું સમાજ એને સ્વીકારે નહીં એવું સામાજિક દબાણ હોવું જોઈએ. પુસ્તકમાં અલ્ટિમેટમ ગેમ જેવા મનોવૈજ્ઞાનિક પ્રયોગોનો ઉલ્લેખ છે. એ બતાવે છે કે લોકોમાં ન્યાયની પ્રબળ ભાવના હોય છે. લોકો અન્યાયી વર્તનને સજા આપવા માટે ક્યારેક પોતાનું નુકસાન કરવા પણ તૈયાર થઈ જાય છે. એટલે સફળ સહકારી સિસ્ટમ માટે વિશ્વાસ, સ્પષ્ટ નિયમો અને એ નિયમોનું પાલન કરાવવાની ક્ષમતા જરૂરી છે.
ઓકે, આ ત્રણેય પ્રકારની સમસ્યાઓ, જ્ઞાનાત્મક, સંકલન અને સહકાર, સમજ્યા પછી પેલી ચાર ચાવીરૂપ શરતો પર પાછા જઈએ. તમે કહ્યું વિવિધતા, સ્વતંત્રતા, વિકેન્દ્રીકરણ અને એકત્રીકરણ. પુસ્તક આ ચાર સ્તંભો પર ખૂબ ભાર મૂકે છે, ખરું ને?
હા, એકદમ. કારણ કે આ ચાર શરતો જ નક્કી કરે છે કે ટોળું બુદ્ધિશાળી બનશે કે પછી મૂર્ખ ટોળું સાબિત થશે. પહેલું છે વિવિધતા, ડાયવર્સિટી. અને અહીં માત્ર દેખાવ કે જાતિની વિવિધતાની વાત નથી. મુખ્ય છે જ્ઞાન, દ્રષ્ટિકોણ, અનુભવ અને વિચારવાની રીતમાં વિવિધતા. જો જૂથના બધા જ સભ્યો એક જ જેવું વિચારતા હોય, એક જ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય, તો તેઓ મોટા ભાગે સરખી જ માહિતી પર આધાર રાખશે અને સરખી જ ભૂયો કરશે. વિવિધતા શું લાવે છે? નવા ઉકેલો, નવા દ્રષ્ટિકોણ, અને એ ગ્રુપથિંક સામે રક્ષણ આપે છે.
ગ્રુપથિંક એ શું છે?
ગ્રુપથિંક એટલે જૂથમાં એકતા જાળવી રાખવાનું દબાણ એટલું બધું વધી જાય કે લોકો અલગ મત કે ચિંતા વ્યક્ત કરતા ડરે, બધા હામાં હા મિલાવે અને પરિણામે ખરાબ નિર્ણયો લેવાય. વિવિધતા આને રોકવામાં મદદ કરે છે.
સમજાયું. અને બીજી શરત, સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ, એ શા માટે આટલી મહત્વની છે?
સ્વતંત્રતા એટલે લોકો પોતાના ખાનગી જ્ઞાન અને પોતાના નિર્ણય પર ભરોસો રાખે, બીજા શું વિચારે છે કે શું કરે છે એનાથી બહુ પ્રભાવિત ના થાય. જો લોકો આજુબાજુ જોઈને બીજા જે કરતા હોય એની જ નકલ કરવા લાગે,
જેને તમે ટોળાશાહી કહ્યું.
હા, હર્ડિંગ. જો એવું થાય તો પછી વ્યક્તિગત ભૂલો કેન્સલ આઉટ થવાને બદલે એકઠી થતી જાય છે, ગુણાકારમાં વધે છે, અને આખું જૂથ ખોટી દિશામાં જઈ શકે છે. લોકોએ એકબીજા પાસેથી શીખવું જોઈએ એ બરાબર છે, પણ આંધળું અનુકરણ ન કરવું જોઈએ. પેલી CIA ની ઇરાક યુદ્ધ પહેલાંની નિષ્ફળતાનું ઉદાહરણ મેં આપ્યું હતું ને?
હા.
એમાં આ જ થયું હતું. ખોટી માહિતીના આધારે એક સર્વસંમતિ બની ગઈ અને સ્વતંત્ર અવાજો દપાઈ ગયા. એટલે સ્વતંત્રતા અને વિવિધતા બંને જરૂરી છે.
ત્રીજું, વિકેન્દ્રીકરણ, ડીસેન્ટ્રલાઇઝેશન. આનો અર્થ શું થયો?
સત્તાનું વિકેન્દ્રીકરણ?
હા, સત્તાનું પણ અને જ્ઞાનનું પણ. વિકેન્દ્રીકરણ એટલે બધું જ જ્ઞાન અને બધી નિર્ણય લેવાની શક્તિ કોઈ એક કેન્દ્રીય સત્તા પાસે કે વ્યક્તિ પાસે કેન્દ્રિત ન હોવી જોઈએ. ઘણા નિર્ણયો સ્થાનિક સ્તરે લેવાવા જોઈએ, કારણ કે સ્થાનિક લોકો પાસે તે પરિસ્થિતિનું ખાસ વિશિષ્ટ જ્ઞાન હોય છે જે ઉપર બેઠેલા લોકો પાસે કદાચ ન હોય.
જેમ કે કોઈ મોટી કંપની હોય તો? હા, કોઈ મોટી કંપનીમાં સુરતમાં બજાર કેવું ચાલે છે એની સાચી સમજ મુંબઈ હેડ ઓફિસમાં બેઠેલા સીઈઓ કરતાં સુરતના લોકલ મેનેજર પાસે વધુ હોય, ખરું ને?
બરાબર.
વિકેન્દ્રીકરણ વધુ લવચિકતા એટલે ફ્લેક્સિબિલિટી અને ઝડપી પ્રતિભાવ ક્વિક રિસ્પોન્સ માટે પણ પરવાનગી આપે છે. પેલું લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આનું ઉત્તમ ઉદાહરણ છે. કોઈ એક કંપની એને નથી બનાવતી, હજારો ડેવલપર્સ દુનિયાભરમાંથી વિકેન્દ્રિત રીતે એકબીજા સાથે સંકલન કરીને કામ કરે છે.
અને છેલ્લું એકત્રીકરણ, એગ્રીગેશન. આનો મતલબ કે જે પણ વ્યક્તિગત મંતવ્યો છે એમને ભેગા કરવાની કોઈ રીત હોવી જોઈએ.
એકદમ. આ બધી વિવિધતા, સ્વતંત્રતા અને વિકેન્દ્રિત જ્ઞાનનો કોઈ અર્થ નથી રહેતો જો તેને ભેગા કરીને એક સામૂહિક નિર્ણય કે આઉટપુટમાં ફેરવવાની કોઈ સારી પદ્ધતિ, કોઈ સિસ્ટમ જ ના હોય. આ પદ્ધતિ ખૂબ સરળ હોઈ શકે છે, જેમ કે ગાલ્ટનના પ્રયોગમાં સરેરાશ કાઢવી અથવા ચૂંટણીમાં મત ગણવા. અથવા તે જટિલ પણ હોઈ શકે છે, જેમ કે શેરબજાર જ્યાં લાખો સોદાઓ દ્વારા ભાવ નક્કી થાય છે, અથવા ગૂગલનો પેજ રેન્ક અલ્ગોરિધમ. એ શું કરે છે? કરોડો વેબ પેજીસ એકબીજાને જે લિંક્સ આપે છે એનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે કયું પેજ વધુ મહત્વનું છે. આ પણ એક પ્રકારનું એકત્રીકરણ જ છે. મહત્વનું એ છે કે આ સિસ્ટમ વ્યક્તિગત મંતવ્યોને અસરકારક રીતે જોડે.
પણ જો આ ચાર શરતો પૂરી ન થાય તો? તમે કહ્યું કે ટોળું મૂર્ખ પણ સાબિત થઈ શકે છે. પુસ્તક ટોળાની નિષ્ફળતાઓ વિશે પણ વાત કરે છે, ખરું ને?
ચોક્કસપણે. અને આ સમજવું પણ એટલું જ મહત્વનું છે. સુરોવ્યકી ખાસ ચેતવણી આપે છે કે જ્યારે વિવિધતા ઓછી હોય, લોકો સ્વતંત્ર રીતે વિચારવાને બદલે એકબીજાની નકલ કરવા લાગે, ટોળાશાહી, નિર્ણયો વધુ પડતા કેન્દ્રિત હોય અથવા માહિતીને યોગ્ય રીતે ભેગી કરવાની વ્યવસ્થા ન હોય, ત્યારે ટોળા અત્યંત મૂર્ખ અને ક્યારેક તો ખતરનાક નિર્ણયો પણ લઈ શકે છે.
કેવી રીતે? શું થાય છે વખતે?
આવી સ્થિતિમાં માહિતીનું ધોધ સર્જાય છે. એમાં શું થાય કે શરૂઆતના થોડા લોકો જે નિર્ણય લે, પાછળ આવનારા લોકો પોતાના જ્ઞાનને અવગણીને એમની જ નકલ કરવા લાગે છે, ભલે શરૂઆતના નિર્ણયો ખોટા હોય. કારણ કે એમને લાગે છે કે આટલા બધા લોકો કરતા હશે તો સાચું જ હશે.
અચ્છા, પેલો ગાર્ડરિયો પ્રવાહ.
હા, બરાબર. અને બીજું પેલું જૂથ વિચાર, ગ્રુપ થિંક, જેની આપણે વાત કરી. જૂથમાં એકતા જાળવી રાખવાનું દબાણ એટલું વધી જાય કે લોકો સાચી વાત કહેતા કે વિરોધ કરતા ડરે છે.
આના કોઈ ઉદાહરણો પુસ્તકમાં છે આવી નિષ્ફળતાઓના?
હા, ઘણા છે. નાણાકીય બજારોમાં જે બબલ્સ ફૂટે છે ને, જેમ કે 2000નો .com બબલ અથવા 2008ની નાણાકીય કટોકટી, એ ઘણીવાર ટોળાશાહી અને અતાર્કિક ઉત્સાહનું પરિણામ હોય છે. લોકો સ્વતંત્ર વિશ્લેષણ કરવાનું છોડી દે છે અને બધા જે દિશામાં ભાગતા હોય એ જ દિશામાં દોડવા લાગે છે. અને પેલી સ્પેસ શટલ દુર્ઘટનાઓ? હા, સ્પેસ શટલ ચેલેન્જર 1986 અને કોલંબિયા 2003 દુર્ઘટનાઓ. એમના તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું કે નાસાની અંદર એવા ઇન્જિનિયરો હતા જેમને સંભવિત સમસ્યાઓ વિશે ખબર હતી, એમને ચિંતા હતી.
ઓહ, તો પછી કેમ કંઈ થયું નહીં?
કારણ કે સંસ્થાનું જે માળખું હતું, જે અધિક્રમ હતો અને જે સહમતી બનાવવાનું દબાણ હતું, ગ્રુપ થિંક, એના કારણે એમની ચેતવણીઓ, એમની ચિંતાઓ યોગ્ય સમયે યોગ્ય લોકો સુધી પહોંચી જ નહીં, અથવા પહોંચી તો એને ગંભીરતાથી લેવામાં આવી નહીં. માહિતીના પ્રવાહમાં અવરોધો હતા. આ બતાવે છે કે ટોળાની બુદ્ધિ કેવી રીતે નિષ્ફળ જઈ શકે છે જો પેલી ચાર શરતો પૂરી ન થાય તો.
આ બધી ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો તે કયા હશે? માની લો કે શ્રોતાઓને 5 મુખ્ય વિચારો યાદ રાખવા હોય તો એ કયા હોઈ શકે?
સારો પ્રશ્ન છે. મારા મતે 5 મુખ્ય સંદેશાઓ આ પ્રમાણે કહી શકાય. પહેલું અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર, એકત્રીકરણ નિષ્ણાતતા પર ભારે પડી શકે છે. એગ્રીગેશન ટ્રમ્સ એક્સપર્ટીઝ. આનો અર્થ એ નથી કે નિષ્ણાતો નકામા છે, ના, બિલકુલ નહીં. પણ યોગ્ય શરતો હેઠળ ઘણા લોકોના સામૂહિક જ્ઞાનને ભેગું કરવું એ કોઈ એક શ્રેષ્ઠ નિષ્ણાત કરતાં પણ વધુ શક્તિશાળી સાબિત થઈ શકે છે. એટલે આપણું ધ્યાન ખાલી સૌથી હોશિયાર વ્યક્તિ કોણ છે એ શોધવા પર ન હોવું જોઈએ, પણ સૌથી હોશિયાર પ્રક્રિયા કેવી રીતે બનાવવી એના પર હોવું જોઈએ.
બરાબર. અને બીજો સંદેશ પેલી ચાર શરતો વિશે જ હશે, ખરું ને?
હા, બીજો એ જ. ચાર આધારસ્તંભ અનિવાર્ય છે. ધ ફોર પિલર્સ આર ઇસેન્શિયલ. વિવિધતા, સ્વતંત્રતા, વિકેન્દ્રીકરણ અને એકત્રીકરણ. આ ખાલી સારા વિચારો કે સૂચનો નથી, પણ સામૂહિક બુદ્ધિ કામ કરે એ માટેની જરૂરી પૂર્વ શરતો છે. આમાંથી કોઈ પણ એક ખૂટતી હોય તો સિસ્ટમ નબળી પડી શકે છે અને ખરાબ પરિણામો આવી શકે છે.
ત્રીજો મુદ્દો, માહિતી અને પ્રભાવ વચ્ચેનો ભેદ સમજો. ડિસ્ટિંગ્વિશ ઇન્ફોર્મેશન ફ્રોમ ઇન્ફ્લુએન્સ. મને લાગે છે આ બહુ મહત્વનું છે. બુદ્ધિશાળી ટોળા શું કરે? માહિતીની આપલે કરે. જ્યારે મૂર્ખ ટોળા શું કરે? સામાજિક પ્રભાવ હેઠળ આવીને વર્તે. લોકો એકબીજા પાસેથી શીખે એ સારું છે, પણ જ્યારે તેઓ વિચાર્યા વગર ખાલી અનુકરણ કરવા લાગે ત્યારે એ જોખમી બને છે. સિસ્ટમ એવી હોવી જોઈએ જે માહિતીના મુક્ત પ્રવાહને પ્રોત્સાહન આપે, પણ બિનજરૂરી સામાજિક દબાણને ઘટાડે.
ચોથો મુદ્દો, કેન્દ્રિત પ્રણાલીઓની મર્યાદાઓ ઓળખો. રેકગ્નાઇઝ લિમિટ્સ ઓફ સેન્ટ્રલાઇઝેશન. પુસ્તક સ્પષ્ટપણે ટોપ ડાઉન એટલે કે ઉપરથી નીચે આવતી અધિક્રમિક હાયરાર્કિકલ નિર્ણય પ્રક્રિયાઓની ટીકા કરે છે. આવી સિસ્ટમમાં શું થાય? ઘણીવાર માહિતી ઉપર સુધી પહોંચતા પહોંચતા અટકી જાય છે અથવા બદલાઈ જાય છે. સ્થાનિક જ્ઞાનનો ઉપયોગ નથી થઈ શકતો અને ગ્રુપથિંકનો શિકાર બનવાની શક્યતા વધી જાય છે. એના બદલે વિકેન્દ્રિત અને વધુ સપાટ માળખાં, ફ્લેટર સ્ટ્રક્ચર્સ, ઘણીવાર વધુ સ્માર્ટ અને પરિસ્થિતિ મુજબ બદલવા માટે વધુ સક્ષમ હોય છે.
અને પાંચમો મુદ્દો, જે મને લાગે છે કે ઘણીવાર ગેરસમજ થાય છે તેના વિશે, કે બધા સહમત થાય એ જ સારું.
હા, પાંચમો મુદ્દો એ જ છે. બુદ્ધિ એટલે સર્વસંમતિ નહીં. વિઝડમ ઇઝન્ટ કન્સેન્સસ. શ્રેષ્ઠ સામૂહિક નિર્ણયો હંમેશા બધા એકમત થાય એનાથી નથી આવતા. ઘણીવાર તે જુદા જુદા, ક્યારેક તો સાવ વિરોધાભાસી મંતવ્યો અને એમની વચ્ચેની તંદુરસ્ત ચર્ચા કે સ્પર્ધામાંથી જન્મે છે. એક સારી એકત્રીકરણ પદ્ધતિ આ અસંમતિમાંથી જ સાચો સંકેત તારવી શકે છે. જો બધા જ લોકો એક જ વાત કહેવા લાગે તો એ ઘણીવાર ચિંતાની નિશાની હોઈ શકે છે, બુદ્ધિની નહીં.
પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા જ છે જે આ મુખ્ય સંદેશાઓને બહુ સચોટ રીતે પકડી પાડે છે. ચાલો તેમાંથી કેટલાક પર નજર કરીએ. પહેલું તો પુસ્તકનું શીર્ષક અને એનો જે કેન્દ્રીય વિચાર છે તે. યોગ્ય સંજોગોમાં જૂથો નોંધપાત્ર રીતે બુદ્ધિશાળી હોય છે અને ઘણીવાર તેમની અંદરના સૌથી હોશિયાર લોકો કરતાં પણ વધુ સ્માર્ટ હોય છે.
હા, આ વાક્ય સીધું જ સામૂહિક ક્ષમતા પર ભાર મૂકે છે, પણ અહીંયા પેલું યોગ્ય સંજોગોમાં છે ને, એ ચાવીરૂપ છે. એ આપણને યાદ અપાવે છે કે આ કોઈ ગેરંટી નથી, આ શરતોને આધીન છે. એટલે આપણે પેલી ચાર શરતો પર ધ્યાન આપવું જ પડે.
બીજો વિચાર વિવિધતા અને અસંમતિના મહત્વ પર ભાર મૂકે છે, જે તમે હમણાં જ કહ્યું. વિવિધતા અને સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે કારણ કે શ્રેષ્ઠ સામૂહિક નિર્ણયો અસંમતિ અને સ્પર્ધાની પેદાશ છે, સર્વસંમતિ કે સમાધાન નહીં.
આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે સારું ટીમ વર્ક એટલે બધા એકબીજા સાથે સહમત થાય, કોઈ ઝઘડો ના થાય. પણ સુરવેકી કહે છે કે ના, સાચી બુદ્ધિ તો ત્યારે જન્મે છે જ્યારે જુદા જુદા મંતવ્યો ટકરાય અને એમાંથી શ્રેષ્ઠ શું છે તે એકત્રીકરણ દ્વારા બહાર આવે. હંમેશા સમાધાન કરવું એ શ્રેષ્ઠ ઉકેલ નથી હોતો. ક્યારેક સ્પર્ધા અને અસંમતિ વધુ સારા પરિણામો લાવી શકે છે.
ત્રીજો વિચાર સ્વતંત્રતા ગુમાવવાના જોખમ વિશે ચેતવે છે. આપણે એકબીજા પર જેટલું વધુ પ્રભાવ પાડીએ છીએ અને જેટલું વધુ એકબીજાનું અનુકરણ કરીએ છીએ, તેટલી વધુ શક્યતા છે કે આપણે બધા સમાન વસ્તુઓમાં વિશ્વાસ કરીશું અને સમાન ભૂલો કરીશું.
આ સીધો ઇશારો છે પેલી ટોળાશાહી, હર્ડિંગ અને માહિતીના ધોધ, ઇન્ફોર્મેશન કેસ્કેડના જોખમ તરફ. જ્યારે લોકો સ્વતંત્ર વિચારવાનું બંધ કરી દે અને ખાલી બીજા શું કરે છે એ જોઈને ચાલવા માંડે, ત્યારે વ્યક્તિગત બુદ્ધિનો સરવાળો થવાને બદલે ભૂલોનો ગુણાકાર થાય છે. ભીડ એક જ દિશામાં દોડવા લાગે છે, ભલે એ દિશા ખોટી હોય.
અને છેલ્લો વિચાર, જે સંસ્થાકીય નિષ્ફળતાઓનું કારણ બતાવે છે, ખાસ કરીને પેલી કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનાના સંદર્ભમાં. સમસ્યા એ નહોતી કે સંસ્થામાં કોઈ જાણતું ન હતું. સમસ્યા એ હતી કે જે લોકો જાણતા હતા તેમની માહિતી ક્યારે યોગ્ય લોકો સુધી પહોંચી જ નહીં. અથવા પહોંચી તો તેને ગંભીરતાથી લેવાય નહીં. એક રીતે જુઓ તો સંસ્થાના જુદા જુદા ભાગો સત્ય જાણતા હતા, પરંતુ સમગ્ર સંસ્થા એક સાથે તે સત્યને સમજી શકી નહીં.
આ વાક્ય છે ને એ માહિતીના એકત્રીકરણ અને સંસ્થામાં માહિતીના પ્રવાહનું મહત્વ બતાવે છે. ખાલી જ્ઞાન હોવું પૂરતું નથી. એ જ્ઞાન યોગ્ય સમયે યોગ્ય સ્વરૂપમાં યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ અને એને ગંભીરતાથી લેવામાં આવે એવી વ્યવસ્થા હોવી જોઈએ. જો સંસ્થાનું માળખું જ એવું હોય કે માહિતીને ઉપર જતા રોકે અથવા ખરાબ સમાચાર દબાવી દે, તો પછી સામૂહિક બુદ્ધિનો લાભ મળતો નથી, ભલે વ્યક્તિગત સ્તરે લોકો ગમે તેટલા જાણકાર હોય.
આ બધા સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ રસપ્રદ છે, પણ વાસ્તવિક જીવનમાં આપણા રોજબરોજના કામકાજમાં કે આપણા સમાજમાં આનો ઉપયોગ કેવી રીતે થઈ શકે? આના વ્યવહારુ પાસા શું છે? કંઈક ઉદાહરણો આપી શકો?
હા, ચોક્કસ. આ સિદ્ધાંતોની એપ્લિકેશન ઘણી વ્યાપક છે. દાખલા તરીકે વ્યવસાયમાં જ લઈએ. કંપનીઓ કોઈ મહત્વનો નિર્ણય લેતી વખતે ખાલી ટોચના 4-5 મેનેજર પર આધાર રાખવાને બદલે એમના કર્મચારીઓના વિશાળ અને વિવિધ જૂથ પાસેથી ઇનપુટ મેળવી શકે છે.
કેવી રીતે?
એક રીત છે પ્રેડિક્શન માર્કેટ્સ.
આ
એક પ્રકારનું આંતરિક બજાર જેવું હોય છે, જ્યાં કર્મચારીઓ ભવિષ્યની ઘટનાઓ પર અનુમાન લગાવીને શેર ખરીદે કે વેચે. જેમ કે આપણો નવો પ્રોડક્ટ સફળ થશે કે નહીં, આવતા ક્વાર્ટરમાં વેચાણ કેટલું થશે. નવાઈની વાત એ છે કે આ બજારના જે ભાવો બને છે ને એ ઘણીવાર ખૂબ સચોટ આગાહી પૂરી પાડે છે, કોઈ એક નિષ્ણાત કરતાં પણ વધુ સારી.
વાહ! અને મીટિંગોમાં આનો ઉપયોગ થઈ શકે? આપણે ઘણીવાર જોઈએ છીએ કે મીટિંગમાં અમુક લોકો જ બોલ્યા કરે છે, અથવા બધા એકબીજાની હામાં હા મિલાવી દે છે. પેલું ગ્રુપ થિંક જે તમે કહ્યું,
બરાબર. એ ટાળવા માટે બ્રેઇન રાઇટિંગ જેવી ટેકનિક વાપરી શકાય. એમાં શું કરવાનું કે મીટિંગની શરૂઆતમાં સીધી ચર્ચા કરવાને બદલે દરેક વ્યક્તિને 5-10 મિનિટ માટે પોતાના વિચારો શાંતિથી કાગળ પર લખવાનું કહેવામાં આવે.
ઓહ, લખવાનું?
હા. પછી આ બધા વિચારોને અનામી રીતે કોણે લખ્યું એ કહ્યા વગર ભેગા કરવામાં આવે અને પછી એના પર ચર્ચા થાય. આનાથી શું થાય? દરેકનો સ્વતંત્ર મત બહાર આવે છે અને જે લોકો મોટેથી બોલતા અચકાય છે એમના વિચારો પણ સામેલ થાય છે. પેલો પ્રભાવશાળી વ્યક્તિનો ડર ઓછો થઈ જાય છે.
આ તો સરસ ટેકનિક છે. નાણાકીય રોકાણ, ફાઇનાન્સમાં આ કેવી રીતે લાગુ પડે? શેરબજારમાં?
અહીં પુસ્તક થોડી સાવચેતી રાખવાનું કહે છે. હા, બજાર ભાવ ઘણીવાર સામૂહિક બુદ્ધિનું પ્રતિબિંબ હોય છે, પણ આપણે જોયું એમ બજારો પેલી ટોળાશાહી અને બબલ્સનો શિકાર પણ બની શકે છે. એટલે બજારના સંકેતો પર ધ્યાન આપવું જરૂરી છે, પણ જ્યારે બજાર અતાર્કિક લાગતું હોય ત્યારે પોતાનું સ્વતંત્ર વિશ્લેષણ કરવું અને ભીડ સાથે વહી ન જવું એ પણ એટલું જ મહત્વનું છે.
અને રાજકારણ અને શાસન, પોલિટિક્સ એન્ડ ગવર્નન્સમાં
પણ શક્યતાઓ છે. કોઈ જટિલ નીતિ વિષયક મુદ્દો હોય, જેમ કે પર્યાવરણનો કાયદો બનાવવો છે, તો સરકાર માત્ર નિષ્ણાતોની સલાહ લેવાને બદલે સિટીઝન એસેમ્બલીઝ જેવી પદ્ધતિ અપનાવી શકે. એમાં શું થાય કે સમાજના જુદા જુદા વર્ગોમાંથી જુદી જુદી પૃષ્ઠભૂમિના સામાન્ય નાગરિકોને પસંદ કરવામાં આવે, એમને એ મુદ્દા પર નિષ્પક્ષ માહિતી આપવામાં આવે, નિષ્ણાતો સાથે ચર્ચા કરાવવામાં આવે અને પછી એમના સામૂહિક મંતવ્યો કે ભલામણો લેવામાં આવે. આયર્લેન્ડ જેવા દેશોમાં આવા પ્રયોગો થયા છે.
અને ટેકનોલોજી, તમે લિનક્સ અને ગૂગલનો ઉલ્લેખ કર્યો હતો.
હા, ટેકનોલોજીમાં તો આના અઢળક ઉદાહરણો છે. ઓપન સોર્સ પ્રોજેક્ટ્સ જેમ કે લિનક્સ કે ફાયરફોક્સ, વિકિપીડિયા, ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ્સ જ્યાં હજારો લોકો ભેગા મળીને કોઈ સમસ્યા ઉકેલે છે, આ બધા સામૂહિક બુદ્ધિના સિદ્ધાંતો પર જ ચાલે છે. વેબસાઇટ કે એપ ડિઝાઇનમાં વપરાતું એબી ટેસ્ટિંગ પણ આનું જ એક નાનું ઉદાહરણ છે.
એબી ટેસ્ટિંગ?
હા, એટલે કે વેબસાઇટના 2 અલગ અલગ વર્ઝન બનાવીને અડધા યુઝર્સને એ વર્ઝન બતાવવું અને અડધાને બી વર્ઝન, પછી જોવું કે કયા વર્ઝન પર લોકો વધુ ક્લિક કરે છે કે વધુ ખરીદી કરે છે. અહીંયા પણ નિર્ણય નિષ્ણાતના મંતવ્ય પર નથી લેવાતો, પણ હજારો વપરાશકર્તાઓના વાસ્તવિક વર્તન એટલે કે ટોળાના નિર્ણય પર લેવાય છે.
અને શું આપણે આપણા વ્યક્તિગત જીવન, પર્સનલ લાઈફમાં પણ આ સિદ્ધાંતોનો કંઈક ઉપયોગ કરી શકીએ?
ચોક્કસ, કેમ નહીં. માની લો કે તમારે કોઈ મોટો અંગત નિર્ણય લેવાનો છે, જેમ કે કારકિર્દી બદલવી છે કે મકાન ખરીદવું છે કે બાળકોના શિક્ષણ માટે કઈ સ્કૂલ પસંદ કરવી છે.
હા, આવા નિર્ણયો તો આવતા જ હોય છે.
તો આપણે શું કરીએ છીએ? મોટેભાગે 1-2 નજીકના મિત્રો કે કુટુંબીજનો અથવા કોઈ એક નિષ્ણાતની સલાહ લઈએ છીએ. પણ સુરોવ્યકીના સિદ્ધાંત મુજબ શું કરવું જોઈએ? આપણે જુદા જુદા દૃષ્ટિકોણ, અલગ અલગ અનુભવ અને અલગ અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા ઘણા બધા લોકો પાસેથી સ્વતંત્ર રીતે સલાહ લેવી જોઈએ.
ઘણા બધા લોકો પાસેથી,
હા. અને પછી એ બધી સલાહોનું મનમાં એકત્રીકરણ કરવું જોઈએ. દરેકના મંતવ્યનો સાર સમજવો જોઈએ અને પછી પોતાનો અંતિમ નિર્ણય લેવો જોઈએ. આનાથી વધુ સારો અને સમતોલ નિર્ણય લેવાની શક્યતા વધી જાય છે. પણ અહીં પેલી સ્વતંત્રતાવાળી શરત યાદ રાખવાની.
કેવી રીતે?
જ્યારે તમે અલગ અલગ લોકો પાસેથી સલાહ લો ત્યારે એમને એકબીજાના મંતવ્યો વિશે ખબર ન હોવી જોઈએ, જેથી તેઓ પ્રભાવિત થયા વગર સ્વતંત્ર રીતે વિચારીને તમને સલાહ આપે.
આ તો બહુ જ ઉપયોગી વાત કહી. આખા પુસ્તકની ચર્ચા પછી મારા માટે જે સૌથી મોટો અને કદાચ સૌથી વધુ પ્રેરણાદાયક બોધપાઠ નીકળે છે તે એ છે કે આપણે હંમેશા હીરોની શોધમાં હોઈએ છીએ. પેલો સૌથી હોશિયાર વ્યક્તિ કોણ છે એ શોધતા હોઈએ છીએ. પણ કદાચ સાચી શક્તિ વ્યક્તિમાં નથી, પણ યોગ્ય રીતે રચાયેલી સિસ્ટમમાં છે. બુદ્ધિ એ કોઈ એકના મગજની મિલકત નથી, પણ તે યોગ્ય સંજોગોમાં જૂથમાંથી સમૂહમાંથી ઉદ્ભવી શકે છે. એટલે આપણું ધ્યાન વ્યક્તિઓ કરતાં વધુ સારી પ્રક્રિયાઓ અને માળખા બનાવવા પર હોવું જોઈએ, જે આ સામૂહિક બુદ્ધિને બહાર લાવી શકે, એનો ઉપયોગ કરી શકે.
અને મારા માટે આ પુસ્તકની સૌથી મોટી ભેટ એ પેલું સ્પષ્ટ અને વ્યવહારુ માળખું છે. પેલી ચાર શરતો, વિવિધતા, સ્વતંત્રતા, વિકેન્દ્રીકરણ અને એકત્રીકરણ, આ ચાર મુદ્દા છે ને એ એક ચેકલિસ્ટ જેવા છે. જ્યારે પણ આપણે કોઈ જૂથ નિર્ણય પ્રક્રિયા જોઈએ, ભલે ઓફિસની મીટિંગ હોય કે આપણી સોસાયટીની કમિટી હોય કે પછી દેશની કોઈ નીતિ ઘડાતી હોય, આપણે આ ચાર શરતોના આધારે તેનું મૂલ્યાંકન કરી શકીએ છીએ.
એક જાતનું ફિલ્ટર.
હા, આપણે પૂછી શકીએ, શું અહીં પૂરતી વિવિધતા છે? શું લોકો સ્વતંત્ર રીતે વિચારી રહ્યા છે કે પછી એકબીજાની નકલ કરી રહ્યા છે? શું બધું જ જ્ઞાન અને સત્તા ઉપર જ કેન્દ્રિત છે કે વિકેન્દ્રિત છે? શું લોકોના મંતવ્યોને યોગ્ય રીતે ભેગા કરવાની કોઈ વ્યવસ્થા છે? આ પ્રશ્નો પૂછીને આપણે સમજી શકીએ છીએ કે તે જૂથ શા માટે સફળ થઈ રહ્યું છે અથવા નિષ્ફળ જઈ રહ્યું છે, અને કદાચ એને કેવી રીતે સુધારી શકાય એના વિશે પણ વિચારી શકીએ.
ખરેખર, અને આ ચાર શરતોને વાસ્તવિક દુનિયામાં લાગુ કરવી એ જ કદાચ સૌથી મોટો પડકાર છે. નહીં, એવી સિસ્ટમ કેવી રીતે બનાવવી જે લોકોને સાથે તો લાવે પણ એમની સ્વતંત્રતા પણ જાળવી રાખે? વિવિધતાને પ્રોત્સાહન કેવી રીતે આપવું અને છતાં એક સામાન્ય ધ્યેય તરફ કેવી રીતે કામ કરવું? આ બધું સહેલું નથી.
બરાબર. અને કદાચ આ જ વિચાર સાથે આપણે આપણા શ્રોતાઓને છોડી શકીએ. આપણા પોતાના કાર્યસ્થળોમાં, આપણા સમુદાયોમાં, અરે આપણા પરિવારોમાં પણ શું આપણે એવી નાની મોટી વ્યવસ્થાઓ રચી શકીએ જે આ સામૂહિક બુદ્ધિનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે? શું આપણે હંમેશા સૌથી મોટા અવાજો કે સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ સાંભળવાને બદલે જે શાંત છે, જેનો મત અલગ છે, એવા અવાજોને પણ સાંભળવાની અને એમના જ્ઞાનને એકત્રિત કરવાની રીતો શોધી શકીએ? કારણ કે જેમ સુરોવ્યકી બતાવે છે, ક્યારેક સાચો જવાબ, સૌથી સચોટ ઉકેલ સૌથી અણધાર્યા ખૂણેથી પણ આવી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક્સ્ટ્રા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.